ఓం ఓం నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐయాణం నమో వజ్రాయణం నమో లోయే సవసావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ స్వానుభూత్యా చకాశతి చిత్ స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
જ્ઞાન ચેતના તેજ છે સ્વભાવાય એટલે સ્વભાવ સર્વસ્વ જેનું તેને મારા નમસ્કાર. આ વિશેષણ કહેતા બે સમાધાન થાય છે. એક તો ભાવ કહેતા પદાર્થ અને તે પદાર્થ કોઈ અચેતન કોઈ ચેતન છે કોઈ અચેતન છે તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઉપજે છે. બીજું સમાધાન આમ છે કે યદ્યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે. વિશેષણ કયા વિના વસ્તુનું જ્ઞાન ઉપજતું નથી. વળી કેવો છે કે ભાવ
પેલામાં બે પદાર્થ જુદા પડ્યા,
હા,
ચેતન અને અચેતન બે પદાર્થ. પેલા શરૂઆત એમ કહ્યું કે ભાવા એટલે પદાર્થ, પદાર્થ છે સંજ્ઞા સત્તા સ્વરૂપ વસ્તુ અસ્તિત્વ છે એનું શાશ્વત વસ્તુને નમસ્કાર. પછી કોઈ બે પદાર્થ છે સ્વ ને પર, એમાં વસ્તુને સમજાવવા માટે કોઈ અત્રાધાર સ્વભાવ પણ લેવો જોઈએ. તો કયો ચિત્ત સ્વભાવ? ચિત્ત એટલે જ્ઞાન ચેતના તેજ છે સર્વસ્વ બરાબર. હવે આ વિશેષણ કહેતા બે સમાધાન થાય છે. એક તો ભાવ કહેતા પદાર્થ, એ વસ્તુ અનાદિ અનંત સત્તા સ્વરૂપ છે પદાર્થ. એક પદાર્થ કોઈ ચેતન છે કોઈ અચેતન છે, અચેતન ને કાઢી નાખા એમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા એવું છે એવો અર્થ ઉપજે છે. બીજું સમાધાન છે કે હવે ચેતન પદાર્થ ને અચેતન પદાર્થ બે જુદા પડ્યા, પણ ચેતન નું કઈ લક્ષણ જોઈએ, લક્ષણ વિના પદાર્થ ખ્યાલમાં ના આવે. એટલે બીજું સમાધાન આમ છે કે યદ્યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુમાં રહેલો જ છે, વસ્તુનો ગુણ વસ્તુની બહાર ન હોય વસ્તુમાં રહેલો છે, અને વસ્તુ ગુણ એક જ સત્તા છે, એક જ અસ્તિત્વ છે. શું લેવું
વસ્તુ ઓર વસ્તુ કે ગુણ કી એક હી સત્તા હૈ
એટલે જે કાળી ગુણ લેવો કે ઉપયોગ લેવો એમ કહું છું જરા એટલા માટે મેં જરા ચર્ચા કરવી છે કારણ કે આ પેલો કળશ છે ને એ પાયાનો છે એકદમ પાયાનો છે એમ કે એ અધિકારી જ્ઞાન ગુણ લક્ષણ કે છે એ પ્રગટ ચેતના જે છે ઉપયોગ એને ગુણ કઈ અને એને લક્ષણ કે છે એમ કે લક્ષણ છે એ લક્ષમાં ભેદ હોય એમ પોતે કહે છે વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે
ચેતના બે પ્રકારે છે ને ગુણ પણે પણ છે ને પર્યાય પણે પણ છે
એટલે
આ લક્ષણ બે પ્રકારે
બે પ્રકારે છે એ પ્રકારે છે બરાબર અહીંયા એ એનો શું આશય છે એ પુરુષનો આશય શું છે એટલા પૂરતું જ આપણે અહીંયા તો એ વિચાર કરવાનો છે ઓલું તો બરાબર છે કે એ સામાન્ય ગુણ જે છે એ દ્રષ્ટિના વિષયનું લક્ષણ છે અને એક ઉપયોગ લક્ષણ છે આઠ પર્યાય તો લક્ષણ છે જ એટલે એનો તો કોઈ પ્રશ્ન બાદ છે કેમ કે થોડીક આની શૈલી એ પ્રકારની દેખાય છે આ પુરુષને એ લગભગ હમણાં નવ કળશો સાથે એટલે હું આ દ્રષ્ટિકોણથી જોયા કરું છું ઉપયોગ લક્ષણથી એની પ્રધાનતાથી વાત કરે છે કે ત્રિકાળી જ્ઞાન ગુણની પ્રધાનતાથી વાત કરે છે એમ લક્ષણ તો બે બરાબર છે તો પ્રશ્ન નથી કેમ કે દ્રષ્ટિના વિષયમાં તો પર્યાય આવતી નથી પર્યાયમાં છે જ નહીં એટલે ગુણ જ લક્ષણ છે પણ આમાં
જુદું લે છે ને સ્વાન ભૂતિ ચકાસતે એમાં ભાઈ આવે છે અત્યારે તો ગુણ
ગુણની અપેક્ષા ને એટલે એનાથી જ અનુભવ થાય ગુણથી ગુણી નો અનુભવ થાય
તો પછી ઉપયોગ
એમ મારું કેવું એ છે ગુણી એક સત્તા લીએ છે અને એનું લક્ષણ છે એના દ્વારા આત્માનો અનુભવ થાય ગુણ દ્વારા ગુણી નો અનુભવ થાય એમ
તો ઉપયોગ લક્ષણ ચેતના લક્ષણ
આપણે તો શું છે હવે આપણે તો તટસ્થ રીતે સ્વાધ્યાય કરવો છે અને સત્તર મેળાની કથામાં તો આવે છે ને કે આત્માને જાણવો અને જે જાણવામાં આવ્યું તે જ હું છું એવી પ્રતીતિ એટલે જાણવામાં આવે એમાં હું પણ થાય ત્યારે જાણ્યું કહેવાય
બરાબર
એટલે દ્રષ્ટિનો વિષય તો એમાં આવે આવ્યા વિના એ તો રે તો જ્ઞાન જ ન હોય તો અજ્ઞાન થઈ જાય ને કેમ કે હું પણ તો ત્રિકાળીમાં હોય ને હું પણ પર્યાયમાં ન હોય છે જે ન હોય તો સ્વભાવ જ છે ઠીક છે વસ્તુ ગુણ એક જ સત્વ છે વસ્તુને વસ્તુનો ગુણ એક સત્તા છે આ આ ગુણની વ્યાખ્યા બહુ એવા કરે સમજી કે ગુણ જ કે છે ગુણને ગુણ કે અને પર્યાયને ગુણ કે ઠેક ઠેકાણે વાત આવે તથાપિ ભેદ ઉપજાવીને કેવા યોગ છે ગુણની એક સત્તા છે આત્મા એ કેવું હોય જો કોઈને તો ગુણભેદ કયા છે કહી શકાય અનુભવી શકાય પણ કહી ન શકાય એટલે ડિપોઝિટ રાખી હમણાં આખું વાંચી લઈ આખું વાંચી લઈ આ તો જરા ડિપોઝિટ રાખીને પછી આખું વાંચી લઈએ પછી ચર્ચા કરશું બરાબર કેમ કે ગુણભેદને પણ વિશેષણ કહે છે વિશેષ કહેવાય છે અને પર્યાયને પણ વિશેષણ વિશેષણ એટલે ભેદ અભેદ નો ભેદ એની જાતે જાત ફેર નહીં બસ વિશેષણ કયા વિના વસ્તુનું જ્ઞાન ઉપજતું નથી. એટલે આ અનુમાન, આ અનુભવ ની વાત નથી. આ વસ્તુ શું છે? આત્મા, આત્મા વસ્તુને ખ્યાલમાં લેવી તો પરપદાર્થ થી જુદું પાડ્યું, પછી એના લક્ષણ ભેદ થી વસ્તુને જુદું ખ્યાલમાં લે છે. જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. એટલે એવું આવ્યા કરે છે. જ્ઞાન ઉપજતું નથી. વળી કેવો છે ભાવ? વાંચો.
સમય સારા, જો કે સમય શબ્દના ઘણા અર્થ છે, તો પણ આ અવસરે સમય શબ્દથી સામાન્યપણે જીવાદી સકલ પદાર્થ જાણવા.
હા, સમયનો અર્થ છે દ્રવ્ય સામાન્યપણે.
તેમાં જે કોઈ સાર છે, સાર કહેતા ઉપાદેય છે જીવ વસ્તુ.
જે વસ્તુ ઉપાદેય છે
તેને મારા નમસ્કાર. આ વિશેષણ નો
શાશ્વત કહ્યું છે ને ઉપર.
હા,
શાશ્વત નમસ્કાર.
આ વિશેષણ નો આ ભાવાર્થ છે, સાર પદાર્થ જાણી ચેતન પદાર્થ ને નમસ્કાર પ્રમાણ રહેતા. અસારપણું જાણી અચેતન પદાર્થ ને નમસ્કાર નિષેધ. હવે કોઈ વિતર્ક કરે કે બધા પદાર્થ પોત પોતાના ગુણ પર્યાય વિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી, તો જીવ પદાર્થ ને સારપણું કઈ રીતે ઘટે છે?
તેનું
સમાધાન કરવા માટે બે વિશેષણ કહે છે. વળી કેવો છે ભાવ? સ્વાનુભૂતિયા ચકાસતે સર્વ ભાવાન તરછિદે. સ્વાનુભૂતિયા, આ અવસરે સ્વાનુભૂતિ કહેતા નિરાકુલત્વ લક્ષણ, શુદ્ધાત્મ પરિણમન રૂપ અતિન્દ્રિય સુખ જાણવું, તે રૂપે ચકાસતે
સ્વાનુભૂતિનું
અવસ્થા છે,
અનુભવનું લક્ષણ.
હા, સ્વાનુભૂતિ કહેતા નિરાકુલત્વ લક્ષણ, શુદ્ધાત્મ પરિણમન રૂપ અતિન્દ્રિય સુખ જાણવું, તે રૂપે ચકાસતે એટલે અવસ્થા છે જેની.
કાર્યતત્વ અને કાર્યતત્વ બે શુદ્ધ રીતે, એનું નામ વ્યવસ્થા છે જીવની. અનાકુળ જે આવે આનંદ, એ જીવની અવસ્થા છે. બસ
સર્વભાવાંતર છે. સર્વભાવ અર્થાત અતીત અનાગત વર્તમાન પર્યાય સહિત અનંત ગુણે વિરાજમાન જેટલા જીવાદી પદાર્થ, તેની અંતરછેદી અર્થાત એક સમયમાં યુગ પર પ્રત્યક્ષપણે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવ વસ્તુ, તેને મારા નમસ્કાર.
કેવું જ્ઞાન લીધું? નમસ્કાર સમયસારમાં તો પોતાના આત્મા નમસ્કાર કર્યો, પછી આમાં લઈ લીધું. અથવા સામર્થ્ય એવું છે કે વળી ન લ્યો તો આત્માનું સામર્થ્ય એવું છે એમ, એવા સામર્થ સ્વભાવને નમસ્કાર કરો. પ્રત્યક્ષપણે જાણવાનો એનો સ્વભાવ છે, તેને મારે નમસ્કાર. પછી આગળ
શુદ્ધ જીવને સાર પણ ઘટે છે.
સાર નો અર્થ કરે છે
સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું. કારણ કે અજીવ પદાર્થને, ઉદગલ ધર્મ અધર્મ આકાશ કાલને અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી. અને તેમનું સ્વરૂપ જાણતા જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી.
એવી આ ઊંચી વાત કરી છે, બધી વાત કરી. પ્રકાશક નો સર્વથા નિષેધ કર્યો.
તેથી તેમને સાર પણ ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે.
ત્રિકાળી દ્રવેલું તેને જાણતા,
તેને જાણતા,
જાણવાનો વિષય લીધો, જાણતા એટલે અનુભવતા,
જાણતા અનુભવતા, જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે. તેથી શુદ્ધ જીવને સાર પણ ઘટે છે.
શુદ્ધાત્માને અનુભવતા જ સાર પણ ઘટે છે, કેમ કે સુખ ને જ્ઞાન બે પ્રગટ થાય છે. બે પ્રકાર પદ્ધતિ લખાણમાં દેખાય છે. એક ધ્યેયની મુક્તાથી વાત કરે કે પછી પોતાનો અનુભવ થાય એટલો જીવ છે, એટલો જીવ છે, અનુભવમાં આવે એટલો જીવ, જેટલો આનંદ આવ્યો એટલો જીવ. એક પર્યાયથી જે અભેદ અનન્ય છે ને, એ બેન અભેદ ઉપચાર નું કથન છે. અનુપચાર નું કથન નથી, જ્ઞેય થાય છે ને એ અભેદ ઉપચાર નું કથન છે. જેવા અનંતો તાદાત્મ્ય છે, એવી નિર્મળ પર્યાય તાદાત્મ્ય નથી. છતાં અભેદમાં ભેદ દેખાતો નથી એવું છે,
એવો અભેદ છે.
કેવો અભેદ છે? ભેદ છે ખરો, પણ ભેદ દેખાય
નથી એવો અભેદ છે.
કેમ કે જો સર્વથા તાદાત્મ થાય ને તો આત્મપ્રાપ્ત થાય, એ તો છે. તેમ અભેદ બિલકુલ ન થાય, અભેદ ઉપચારે પણ ના આવે
તો એ નહીં, તો અનુભવ તો ગેની સિદ્ધિ ન
થાય, તો અનુભવ ન થાય,
તો આનંદ જ ના
આવે. રાગ થી અભેદ ન થાય, કોઈ કાળે ન થાય. અને રાગ થી અભેદ માને તો દુઃખ ની ઉત્પત્તિ થાય. રાગ થી અભેદ છું એમ જાણે ત્યાં સુધી દુઃખ ની ઉત્પત્તિ થાય. પછી નિર્મળ પર્યાય થી અભેદ છું એમ જાણે તો સુખ ની ઉત્પત્તિ થાય છે. પણ એ અભેદ ઉપચાર છે. આવા નહીં પ્રદાન કથન જો શ્રદ્ધાના વિષયમાં કથવી લે તો એ આ પ્રગટ જ ન થાય અનુભવ, કેમ કે વ્યવહાર નો વિષય થઈ ગયો. પર્યાય છાપે અભેદ ઉપચાર છે, અભેદ અનુપચાર નથી. જે ગુણો છે ને એ અભેદ અનુપચારી છે, નિર્મળ પર્યાય છે એ અભેદ ઉપચાર છે. ભલે નિરેકલ ધ્યાનમાં કાળમાં એને કોઈ જ્ઞાનીએ કોઈ વખતે ભેદ ઉપચાર, અભેદ ઉપચાર ને અભેદ અનુપચાર કયો હોય, નિયમસારમાં અભેદ અનુપચાર પર્યાયને કયો છે, નિયમસારમાં અભેદ ઉપચાર અને અભેદ અનુપચાર,
પેલા ભેદ ઉપચાર, ફેર અભેદ ઉપચાર, ફેર અભેદ અનુપચાર.
એટલે ભેદ ઉપચાર છે એ તો કાઢી નાખો, ભેદ ઉપચાર છે એ તો વ્યવહાર તંત્રના પરિણામમાં કાઢ્યું.
હા
અભેદ ઉપચાર સ્વિકલ્પ દશામાં પરિણતિ અભેદ છે એમાં લીધું, અને અભેદ અનુપચાર એટલે કે અભેદમાં ભેદ દેખાતો નથી એવો અનુપચાર છે. અનુપચાર એટલે જેમ ઓલા ગુણો અનુપચારી છે અભેદ એવો એનો અર્થ નથી. અભેદ રૂપ ચાર એટલે અભેદ હોવા છતાં પર્યાય પ્રવૃત્તિ અનન્ય, પણ ભેદ દેખાતો નથી. ભેદ દેખાતો નથી એટલે અનુપચાર થયો, અને સવિકલ્પ કક્ષામાં ભેદ દેખાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર ના પરિણામ ને જુએ છે, અને ભેદ ઉપચાર તો વ્યવહાર પ્રકૃતિના પરિણામ છે. આપણે અભેદ ઉપચાર લેવો એ માર્ગ. અભેદ ઉપચાર ને આપણે રાખીએ છીએ, આગમ નું વચન છે એ તો એમ કે અભેદ માં ભેદ દેખાતો નથી એની અપેક્ષા એ અનુપચાર છે. બાકી સર્વથા કઈ અભેદ પર્યાય થાય છે થોડું છે. એટલે અભેદ ઉપચાર એમ લેતા બરાબર સીધું બધું થઈ જાય છે,
બધું
જેમ છે એમ.
અભેદ ભી આ જાતા હે ઓર ઉપચાર ઉપચાર પણ એમ ભી
રહે. કેમ કે આપણે વાત કરી કે રાગ થી જો અભેદ માને તો દુઃખ, અને જો નિર્મળ પર્યાય થી સર્વથા ભિન્ન અભેદ કથન થી થાય નહીં, અભેદ ઉપચાર પણ ના આવે એને તો આનંદ ના આવે.
ના આવે, ના આવે. જ્યાં રાગ સે આનંદ ને અનુભવ તો દુઃખ હોતા હે.
હા હોતા હે.
એસે હી સમ્યક જ્ઞાન સે આનંદ ને અપને કો અનુભવ તો સુખ હોતા હે.
સુખ હોતા હે.
બરાબર હે, બરાબર હે. નિર્મલ પર્યાય થી આનંદ ને અનુભવ હે.
અનુભવ છે
એમાં એને સુખ થાય.
એટલે એવું નહીં થઈ જાય છે. દ્રવ્ય ગુણ પર્યાય ની આખી સત્તા એક સમયમાં એને જીવ પણ જાણી લે છે, એ જાણવાનો વિષય છે. નિર્મળ પર્યાય થી અભેદ ઉપચાર એમાં કોઈ દોષ નથી. એટલે બે પ્રકારની કથન પદ્ધતિ આવે છે. જ્ઞેય પ્રધાન આવે, કોઈ વખતે દ્રષ્ટિ પ્રધાન આવે, કોઈ વખતે બે મિશ્ર હોય, એક જ ગાથા હોય. અમે બે લીધું છે, છેલ્લું લીધું ને શુદ્રવ્ય ઉપાધિ, અને એનો અનુભવી પર્યાય લીધી ને ત્યારે સુખ ને જ્ઞાન થાય છે. એને જાણતા એમ પરને જાણતા નહીં પણ સ્વને જ્ઞાયક ને જાણતા અનુભવતા જાણનારને સુખ છે જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને સાર કરવું કરીએ.
જેને જાણતા સુખ અને જ્ઞાન ઉત્પન્ન થાય એ શુદ્ધ જીવ સાર છે.
આ સાર છે, એટલો શુદ્ધ જીવ સાર છે કે જેનું લક્ષ્ય કરતા કાર્ય સિદ્ધિ થઈ ગઈ, દુઃખ ટળી ગયું અને સુખ પ્રગટ થયું. હવે સુખનો પિંડ તો છે, સુખનો પિંડ કઈ અનુભવાતો નથી. પ્રયોજન તો એને સુખનું છે ને, દુઃખ ટળે એટલે સુખ પ્રગટ થાય. એ સુખ કેમ પ્રગટ થાય? જેનામાં સુખ છે એનું લક્ષ્ય કરે તો સુખ પ્રગટ થઈ જાય. અને એ કથન ચિત્ત અનન્ય, કથન ચિત્ત અભેદ, અભેદ ઉપચાર એ બરાબર છે. પણ આવા કથન સાંભળીને જો સર્વથા માની લઈએ તો એની દ્રષ્ટિનો વિષય હાથમાં ના આવે તો ના આવે. બરાબર છે. એટલે પેલા આ પોતાનો આત્મા જે છે એ દેવ છે ખરેખર. એટલે દેવને નમસ્કાર કર્યો નિશ્ચયથી, અને વ્યવહારે સર્વભાવને જે જાણે છે. એક સમયમાં યુગપદ એવું સામર્થ્યમાં છે જેને પ્રગટ થયું છે એને પણ નમસ્કાર, અર્યંત સિદ્ધ નમસ્કાર એમાં આવી ગયા ટીકાકારને લીધે. સર્વભાવાંતર સિદ્ધે કહ્યું ને અતીત અનાગત વર્તમાન પર્યાય સહિત અનંત ગુણે બિરાજમાન જેટલા જીવાદી પદાર્થ તેની અંતરછેદી અર્થાત એક સમયમાં યુગ પર પ્રત્યક્ષ રૂપે જાણતી જે કોઈ જીવ જે કોઈ શુદ્ધ જીવ વસ્તુ તેને મારા નમસ્કાર. આવો કોઈ જીવ હોય એક સમયમાં જાણે એને નમસ્કાર કરું છું. તો કેવડી આવ્યા કે ના આવ્યા? સામર્થ્ય દરેક જીવ માત્ર માં છે. એટલે એવો જીવ જે જેમાં જામર સામર્થ પણ છે એને હું નમસ્કાર કરું છું એમ. પણ આમ શું છે આ અને ત્રીજો ગુરુ નમસ્કાર કરશે, ત્રીજામાં સાધક ને નમસ્કાર કરશે. એવી થયેલી ત્રણ કળશમાં છે નિશ્ચય પૂર્વક નો વ્યવહાર. જેને શુદ્ધાત્મા ઉપાધિ થયો છે એને જ આવું હોય. જેને શુદ્ધાત્મા ઉપાધિ નથી થયો, જેને જ્ઞાન જ પ્રગટ નથી થયું, એને આ નિશ્ચય વિનાનો વ્યવહાર ક્યાંથી હોય? આ તો નિશ્ચય પૂર્વક વ્યવહારની વાત. લખનાર છે એને નિશ્ચય પ્રગટ થઈ ગયું છે, એ સાથે વ્યવહારની વાત હમણાં કરશે. જીનવાણી નમસ્કાર, સમયસાર ને શુદ્ધાત્મા નમસ્કાર કર્યો, પછી પર્યંત ને સિદ્ધ ને નમસ્કાર કરી શકાય, ને પછી શાસ્ત્ર અને પછી સાધક ગુરુ, ત્રણ કળશ એવા સંધિ વાળા દેખાય છે.
અને એટલે એમાં સંસારી જીવ લઈ લીધા, સંસારી જીવ લીધા પણ અરણ સિદ્ધ ન લીધા, સર્વજીવ નથી લીધા, સર્વજીવ નહીં ખાલી સંસારી જીવ
લીધા.
એટલે કેટલે કઈ શકાય નમસ્કાર આવી
જાય, કેટલે નમસ્કાર આમાં આવી જાય એમ. એટલા
બરાબર
આપણી પદ્ધતિ શું છે કે જ્ઞાની ની સાથે સાથે ચાલવાની છે. મૂળ વાત રાખી, મૂળ વાત તો રહી ને ત્યાર પછી થાય ને. કેમ કે આ છે ને આપણે વાંચી નથી જવું, એટલા માટે તો આપણે આખો સમય ચાલ લીધો. ઘણી ચર્ચાઓ થઈ એમાં, ઘણી ઘણા શ્લોકો ને ગાથાઓમાં. એ ચર્ચાથી શું થાય કે ખુલ્લું પડી જાય,
ખુલ્લું
જ્ઞાન ઉઘડી જાય. એટલે જ્યાં ત્યાં જે જે યુગ છે ત્યાં સમજવું. છેલ્લા કળશો જે દ્રષ્ટિના વિષયની માસ્ટરી એ કેવા કળશો આવ્યા, એ શુદ્ધ અશુદ્ધ સુધા શુદ્ધ જેમ છે જાણે છે સાધક. એ આજ માર્ગ છે ને બહુ મધ્ય સ્થાન છે, જેમ છે એમ જ્ઞાન જાણે. પક્ષપાત ન હોય જ્ઞાન ને, જ્ઞાન માં પક્ષપાત કેવો? તો અજ્ઞાની ને જ્ઞાની માં ફેરશું. અજ્ઞાની તો પક્ષપાત માં પડ્યો છે, બરાબર.
અને હવે આગળ શું લેવું છે? વસ્તુ અને ગુણ એક જ શબ્દ છે, એમાં શું લેવું?
હવે જો ધ્યેય થઈ ગયો ને તો ત્રિકાળી ગુણ લેવાય. જેને નમસ્કાર કરું છું શાશ્વત પદાર્થ એમાં ગુણ લેવાય, સમજી ગયા. અને પછી અભેદ થઈને નહીં લેવાય, અભેદ થાય છે ને એક સત્તા છે, વિવેકનું પર્યાયની એક સત્તા છે. આની પદ્ધતિ એવી છે, થોડી ગુણ લેવાય આમાં, તો જે નમસ્કાર હોય એમાં તો ગુણ લેવાય, પર્યાય આવે જ નહીં. પણ પર્યાયને નમસ્કાર કરે, પર્યાયને નમસ્કાર છે તો પર્યાયમાં આનંદ આવ્યો. એ પીછે લઈ લીધું, ત્રિકાળી દ્રવ્યને જ નમસ્કાર હોય. કેમ કે નમસ્કાર પર્યાયને જો તમે ભેળવી દેશો, નમસ્કાર દેનાર છે એ પર્યાય થી ત્રણેય કાળ જુદો છે. ધ્યાન ને ધ્યેય એક નથી,
ધ્યાન
ધ્યાની
ધ્યાન
દેની નહીં, એ હોય
ધ્યાન નહીં.
હવે જો તમે એ પર્યાય ને ભેળવી દો, ભેગી પર્યાય ને ભેગી દો, તો ધ્યાન કોણ કરે?
ધ્યાન કરનાર કોણ રહે? ધ્યાન કરનાર ને ધ્યેય જુદો જ ના રહીએ,
જુદો ના રહીએ,
એક જ વસ્તુ રહે.
એ ત્રિકાળી દ્રવ્ય એને જાણતા આનંદ આવે છે. તો જાણનાર તો પર્યાય જુદી જ છે ને, સમજી ગયા?
બરાબર.
અને એ કદાચ એને અભેદ થાય છે, અનન્ય થાય છે. કેવું અભેદ ઉપચાર છે, અનુપચાર નથી એમાં. બિલકુલ જેવો અનુપચાર ગુણોમાં લાગુ પડે, તાદાત્મ એવો આ નથી. અને તે તાદાત્મ કહેવાય છે, તાદાત્મ શબ્દ વાપરે છે જ્ઞાનીઓ, જ્ઞાનની પર્યાયથી તાદાત્મ વાપરે છે. અંતર્ધર્મ જાતું વાપરો ને, અનિત્ય
તાદાત્મ્ય.
તમારું જ્ઞાન કઈ તૈયાર જેવું નથી. હવે બીજો કળશ ગીનવાણી નો આવે છે, હજી પેલા કળશમાં કઈ ચર્ચા ન હોય તો પછી આપણે વિચાર નથી. શાંતિ કાઢવો હોય કે આપણે સ્વાધ્યાય કરવો હોય, વાંચી ક્યાં જવું? ભલે ત્રણ દિવસ લાગે એ કળશમાં, એમાં તો ઘૂંટાય વધારે. હવે એ દુઃખ નો ભાવ થઈ ને સુખ થાય, એ જીવને હિતકારી છે, ઓલું અહિતકારી છે. કેમ કે પ્રયોજન તો દુઃખ નો નાશ અને સુખ ની પ્રાપ્તિ. સુખ સવો ભગવાનાત્મક છે, એ તો વેદાતો નથી કોઈ કાળે, કદી કોઈ નહીં વેદાય. હા, એ સુખ દુઃખ થી હિતકારી પણ નથી ને અહિતકારી નથી, તો ભગવાન આત્મા છે. હા, એ તો પરમાત્મા છે ને, પરમાત્મા કોઈને દુઃખે દે નહીં અને કોઈને સુખે નથી. આ પરમાત્મા છે ને, એ સુખ દેતો નથી. જો 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 તમે પરમાત્માને સુખ નો દાતા કહેશો તો ઈશ્વર ના કર્તાવાદી ને તમારામાં કઈ ફેર નથી. એ શ્રમણ
બરાબર કરતા થઈ જશે, કરતા નહીં.
કેમ કે એ જો સુખ આપવા મળે તો એ ખૂટી જાય સુખ, ઘટતું નથી વધતું નથી. સુખ સાગર તો એવો એવો બિરાજમાન અનાદિ અનંત ભંડાર ભરેલો છે. એમાંથી સુખ આવે છે એ ઉપચાર છે. ખરેખર પર્યાય નો પ્રકાર છે, પર્યાય માં દુઃખ નો વ્યય અને સુખ નો ઉત્પાદ થાય છે. ત્યારે એનો આશ્રયભૂત આત્મા છે, તો આત્માને આશ્રય સુખ પ્રગતિનું એ પણ કહેવાય. એમાં કઈ વાંધો નહીં. હિતકારી ને અહિતકારી બે પર્યાય ના વિશેષણ છે. બરાબર છે. આત્મા હિતકારી કે હિતકારી પરમાત્મા આવો છે. એનું નામ પરમાત્મા છે. એટલે તો એની ઈચ્છા થઈ ગઈ, એકને દુઃખી કરું ને એકને સુખી કરું, તો ઈશ્વર ના કરતા હોય તારામાં કઈ ફેર? હે શરમણ, ત્યાં તારો મોક્ષ નથી. તારો મોક્ષ નથી. હિતકારી શુભજન, અહિતકારી શુભજન. ઠીક છે. એક એક શબ્દ તમે કહ્યું લેવું એટલે પછી તો એ પ્રમાણે લેવું જોઈએ. હિતકારી સુખ જાણું, અહિતકારી સુખ જાણું. કારણ કે હવે કે છે અજીવ પદાર્થને, અજીવ પદાર્થના પાંચ ભેદ કર્યા, ઉદગવ ધર્મ ધર્માકાર છે કાળી અજીવ પદાર્થ, અને જીવનો એક ભેદ કર્યો સંસારી જીવ. શુદ્ધ જીવ પણ ન લીધો અને મુક્ત જીવ પણ ન લીધો. જીવ પણ ન લીધો અને મુક્ત જીવ પણ ન લીધો, સંસારી જીવ. કેમ કે સિદ્ધ પરમાત્મા જે શુદ્ધ છે એ એક સંસારી ને એક સિદ્ધ, એ સિદ્ધ ને જાણતા એ સુખ ન થાય. એટલે સંસારી જીવને આ પાંચ ને એક જીવ લીધો સંસારી, એને સુખ નથી. એને સુખ નથી કેમ કે જીભ લે તો સુખી છે એમ આવે, આવી જાય. જેનામાં સુખ નથી એને જાણતા સુખ ત્રણ તાળમાં પ્રગટ નહીં થાય.
બરાબર.
જેનામાં સુખ ભીનું છે એને જાણ અને સુખ થશે. સંસારી જીવમાં રાગ લીલો પોતાનો, એ રાગ ને જો જાણીશ ને તો તને સુખ પ્રગટ નહીં થાય. કેટલા બધા સંસારી જીવ છે. હા, એને ઊંચામાં ઊંચી વાત જો કોઈ સમયસાર મળી ગયો તો આ એક ઊંચી છે, અને બીજો દ્રષ્ટિનો વિષય બધો બહાર મળી ગયો. કેટલીક વિશેષતાઓ એને સારી સારી 97 માં લીધી છે, 174-175 માં લીધી છે. વિશેષતાઓ આમાં કેટલીક છે, એમાં આ એક વિશેષતા છે. આ મને બહુ ગમી તી વિશેષતા છે. પરને જાણતા તો તમને જરૂર થતું. કેમ કે એમાં સુખ નથી એમ ચિંત કરવું હોય તો સંસારી જીવ લેવો જોઈએ, ભિકારી જીવ ન લેવાય. કેમ કે એમાં તો સુખ છે, એ તો હજી કેવું છે, એ તો હજી કે છે હમણાં, એ તો કેવું છે. એટલે સંસારી જીવમાં સુખ નથી એ સીધ પણ ન લખાય, એમાં સુખ નથી એમ કેમ કે કહેવાય. એટલે સંસારી જીવ એટલે કોઈ પણ પ્રકારના રાગાદી એને તું જાણ જ્યાં સુધી સુખ નહીં થાય એમ કે છે. બીજાના પરિણામને પણ જાણવાનું બંધ કરી દે. બીજો આવો કસાય કરે છે એ તારે જ્ઞાનનું જ્ઞાન નથી, તને સુખ નહીં થાય. બીજા જીવો વિપરીત રૂપે પ્રણમે છે એને જાણતા તને સુખ નહીં થાય. કેમ કે એનામાં સુખ નથી,
નાનંદી
થાય કે તેને જાણતા સુખ તો પછી જ્ઞાન જ નહીં થાય. છ દેવ ને જાણતા કરે જ્ઞાન નહીં થાય, ભ્રાંતિ થશે. એટલે આ એનો કલ્પ જે નમસ્કારો છે ને, એટલે અર્યંત ને સિદ્ધ એમાં કેમ કે એની પટપણું બાધા નિમિત્ત પણ જોતો હોય, નિમિત્ત પણ હોય સંસારી જીવમાં નિમિત્ત પણ નથી, પર્યંત નિમિત્ત પણ છે.
જરાઈ
જાય છે એટલો વ્યવહાર
છે,
પ્રતિક્ષણ ના સ્થાને છે. સિદ્ધ ને જાણતા તું સિદ્ધ થઈ જઈશ, અરિત ને જાણતા મોક્ષ થઈ જશે. એટલો વ્યવહાર આમાં રાખ્યો છે.
બરાબર
ચતુરાઈ થી ભરેલી છે અને એને ખોલો ત્યારે ખબર પડે.
અનંત સિદ્ધ ને વચમાં લેવા જ
નહીં, બિલકુલ
બિલકુલ
નહીં. અરિયંત ને સિદ્ધ ને યાદ જ
યાદ જ નહીં.
વિચારો કરી લીધો,
બધું કહી દેવાનું અત્યારે.
આવે તમે તો હું જાણું છું.
ના ના ભાઈ, બધું સ્પષ્ટ રીતે સારી રીતે લીધો.
આ વિચારો કરી લીધા ત્યારે આપ માહિતી છે ત્યારે અહિયાં ને સિદ્ધ કેમ ન રાખ્યા, એમાં બેસીમી ગાથા યાદ આવે. બરાબર છે. અને પેલી ગાથા સમયસારની તો સીધે થા, એ સિદ્ધને નમસ્કાર કરતા અનુભવ થાય છે તું સિદ્ધ જેવો છો, અને અરિયંત ને જાણતા અરિયંત જેવો તો છો, તારો મોક્ષ
થાય.
એ બે નિમિત્ત પણ બેમાં છે, એને સિદ્ધ રૂપે થાય પાસે સમયસાર અને નિયમ સ્થળે પ્રવર્તન સારમાં અરિયંત નું
બે
બરાબર. હું મારા ને તારા હાથમાં નિર્ણય આપું
છું.
એમાં સુખ કરવું છે, આનંદે છે. આ સમસ્યા પઠું પાઠું કરે છે, એનામાં હું સિદ્ધ સખણ
થઈ જવાનું છે. થઈ જવાનું
ઘણું માલ છે, ઘણો માલ. સંસારમાં રખડે જ નહીં, જો દુનિયામાં બહાર તારામાં હું સિદ્ધને આપું છું. મારો શિષ્ય મારી પાસે આવ્યો, મને સાંભળવા આવ્યો, મેં મારા આત્મામાં સિદ્ધને થાય એમ નહીં. હું મારા આત્મામાં તો થાપું છું, હે શ્રોતા પંચમારાના શ્રોતા, તારામાં સિદ્ધને થાપું. આ દશા તારી નહીં આવે. પાંચે પરમાગમ અદભુત છે, અદભુત.
પોતામાં
તો સિદ્ધિની સ્થાપના કરે છે ગુરુ, પણ શિષ્યમાં પણ સિદ્ધિની સ્થાપના. કે સાહેબ કુંકુમ આચાર્ય ભગવાને તો કહ્યું કે હું મારામાં ચેતને સ્થાપું, સ્થાપીને પછી હું આ વ્યાખ્યા કરીશ. તમારામાં કેવી રીતે, બીજામાં કેવી રીતે સિદ્ધને સ્થાપી શકાય? હું રાગી છું એ કાઢી નાખ, હું સિદ્ધ સમાન આત્મા છું એમ તું લક્ષમાં રાખીને આ સમયસર ભણજે. હું અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ તો રહેવા દે, સિદ્ધ સમાન સદા પર. જેમ સિદ્ધ જાણનાર છે દેખનાર, એમ તો પણ જાણનાર સિદ્ધની હારે જાણનાર દેખનાર મેળવું, ઓમાં અરિયત ની હારે મેળવું, આમાં સિદ્ધ ની હારે ગુરુદેવ. આપણે ઓલા ફોટો આવશે એના છે ને, એટલે એટલો વ્યવહાર છે એ વ્યવહાર ને ગૌણ કર્યો, સમજી ગયા? અરિયત અને સિદ્ધ ન લીધા, એનામાં સુખ નથી એમ લખી શકાય નહીં. અને સંસારી જીવ એટલે મિથ્યા દ્રષ્ટિ, એનામાં તો સુખ નથી લખી શકાય, તો લખી શકાય મિથ્યા દ્રષ્ટિ, કેમ કે સંસારી કહે એવી વાત.
ઉસ દિન આપને અસી ગાના દીધી ને, તમ યહી ગયા થા કે નિમિત્ત ભી એસા લિયા હૈ કે વો કા ક્ષય હો ગયા હૈ ઉસકા. હા, એસા નિમિત્ત રહે
વો રહી લિયા, વો રહી
નિમિત્ત લિયા
હૈ. એમાં જોઈ ને ક્યારે ઉપયોગ લક્ષણ થી લક્ષિત છે બે. સંયોગ છે, મોહ નો સંયોગ છે, અને જ્ઞાન પ્રગટ થાય કે તો સ્વભાવ છે. જ્ઞાન પ્રગટ થાય છે ત્રણેય ચેતન, ચેતન ને ચેતના ચિદ્યવર્તન બધામાં, ત્રણેયમાં તરકું અહીંયા ને આ ગઈ, જ્યાં ત્રણ છે એમાં એ ત્રણ છે. ત્યાં કેવળ જ્ઞાન છે ને મતિ સુધી નહીં, અધુરાપુરા નો પ્રશ્ન કરીશમાં ક્યાંય જાણે છે ને, આ જાણે એનામાં, એના જ્ઞાન વડે જાણે છે આત્મા. હું એ મારા જ્ઞાન વડે આત્માને જાણું છું બસ. નિમિત્ત દ્વારા પણ ઉપાદાનમાં લઈ ગયા, એમ લઈ ગયા. એથી વ્યવહાર જ્ઞાન પરમાં સમજાવી શકાય, પછી એમાં અંતર્લિંગ કરી દીધું, લખ છોડાયું પર્યાય નું ગુણ ભેદ અંદર લઈ ગયા. ઉદગલ ધર્મ ધર્મ આકાશ કાળને અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, બે બે બોલ લીધા. અને તેમનું સ્વરૂપ જાણતા એટલે એનું લક્ષ્ય કરતા એને જ્ઞાનમાં ગ્રેય બનાવીશું, તો એને જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી. સુખે પ્રગટ નહીં થાય, ગુણે પ્રગટ નહીં થાય. કેમ કે એ જેનામાં સુખ નથી ને જ્ઞાન નથી એને તો જાણવા મળ્યો, તો તને એ ક્યાંથી નિમિત્ત થાય? એ નિમિત્તે ન થાય, નિમિત્ત ઉડાડ્યું. અશુદ્ધ નિમિત્ત ન હોય, અનુભવ થાય ત્યારે જ્ઞાની નિમિત્ત હોય, આ અજ્ઞાની નિમિત્ત ન હોય. એટલે આ આ સંસારી જીવમાં નિમિત્તે ન થાય. વ્યવહાર લેવો હોય તો જેને મોક્ષને મોક્ષે થઈ ગયો છે એ અંતરંગ હેતુ છે, એ અંતરંગ હેતુ નિમિત્ત પણ બહિરંગીનવાણી, ત્યાં દેવ લીધો નથી, દેવ નથી અરિયત, એટલે બે નિમિત્ત રહે. તેથી તેમને સાર પણ ઘટતું નથી. એટલે તેનું લક્ષ્ય કરવા જેવું, સાર એટલે ઉપાદાય નથી, ગ્રહણ કરવા યોગ્ય નથી, એનો આશ્રય કરવા યોગ્ય નથી, એનું લક્ષ કરવા યોગ્ય નથી, એમ સાર પણ ઘટતો નથી. શુદ્ધ જીવને સુખ છે એ ત્રિકાળી દેવે લીધું, અહીંયા અરિયત સિદ્ધ ન લીધા. કેમ ન લીધા? એ નિમિત્ત છે, એના લક્ષ્ય ન થાય, ચોગલામાં સંસારી જીવ લીધા અને આમાં પોતાનો શુદ્ધાત્મા લીધો, અર્યંત સિદ્ધ ન લીધા. આમાં પોતાનો આત્મા નિમિત્ત થાય છે. ઓલો નિમિત્ત થાય, એ અભાવ થઈને પછી આ નિમિત્ત થાય અને પછી અનુભવ થાય, પણ આત્મા જ નિમિત્ત છે. આત્મા ઉપાદાન નથી, ભિખારી દ્રવ્ય ઉપાદાન નથી. ભિખારી દ્રવ્ય નિમિત્ત કહેવાય ક્યારે? કે પર્યાય સુધ પ્રગટ થાય ત્યારે. એમ એટલે એમાં અહમ કોણ આવે છે? શુદ્ધ જીવમાં ત્રિકાળી દ્રવ્ય, એ ત્રિકાળી દ્રવ્ય છે. પર્યાય રહી શુદ્ધ જીવને સુખ છે, સુખ થશે એમ નહીં. સુખમય ને આનંદમય, સુખમય ને જ્ઞાનમય છે. તેને જાણતા જોયું, જાણનાર પર્યાય જુદી છે એનાથી. જાણનાર પર્યાયને જો તમે એમાં સામેલ કરી લો, હા હા હા, તો આને જાણતા સુખ થાય એ ક્યાંથી આવે? જો તમે સામેલ કરતો તો સુખ હોવું જોઈએ, તો સુખ તો નથી. એ પરને જાણો રોકાણી જે પર્યાય, એને કહે છે કે તું તારા આત્માને શુદ્ધાત્માને જાણ તો તને સુખ થશે. કેમ કે એનામાં સુખ અને જ્ઞાન છે તેને જાણતા એમ. એટલે અત્યાર સુધી ન જાણ્યું હોય તો હવે એને જાણ. એને જાણતા એટલે પોતાને જાણતા, અનુભવતા. જાણતા એટલે અનુભવતા. કોઈ જાણતાનો અર્થ અનુમાન ન કરી નાખે એટલે અનુભવ શબ્દ મૂકી. અનુભવ પ્રત્યક્ષ વાચક છે, વેદનભૂત છે, અનુભવ છે. તેને જાણતા એટલે શુદ્ધાત્માને જાણતા, અનુભવતા. જાણનારને, આ હા, જાણનારને સુખ છે, શાશ્વત, એ બરાબર છે એમ. અહિતકારી છે, કઈ નથી એમાં. આ વાત ખરે એમ નથી. બસ જાણનાર જણાય છે ખરેખર પણ જણાતું નથી. આપણે દુનિયામાં ક્યારે એવું છે? જયારે ક્યારે એવું આપણે દુનિયા જુદી છે.